शरणागत पाप पर्वतम गणयित्वा तदीय सद्गुणम् अनुमप्यतुलं हि मन्यते सहजानन्द गुरुं भजे सदा करुणामय चारुलोचनं शरणायात जनार्ति मोचनं पतितोद्वरणाय तत्परं सहजानन्द गुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरि कृष्ण महाराजाय नमो नमः। ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान की। श्री हरे कृष्ण महाराज। श्री नारायण मुनि देवनी। श्री लक्ष्मी नारायण देवनी। श्री नर नारायण देवनी। श्री विघ्न विनायक देवनी। श्री कष्टभंजन देवनी। श्री पांच सौ परमहंसनी जय। दिव्य मंदिर में विराजता प्राणाधार प्राण प्रिय वाला लाडेला घनश्याम महाराज जेमने पुनित प्रेरणा थी आ अधिक मास में पंचरात्रि ज्ञान यज्ञ नु आयोजन थयु छे एवा पूज्यपाद वाला गुरुजी तमाम ब्रह्मनिष्ठ पूजनीय वाला संतो आप सर्वे भाविक भक्तजनों ने भाव थी जय स्वामीनारायण। आजे तारीख 12/6/2018 मंगलवार अधिक जेठ वद 13 અને 14 बने भेगी छे। आवती काले अमासनो दिवस अने आवती काले अधिक महीनो पूरो थाशे। परम दिवस थी जेठ महीनो बेसे। ગુણાત્યાનંદ સ્વામીના જીવન પ્રસંગોમાં ગઈકાલે આપણે છેલ્લે છેલ્લે શિવલાલ શેઠની અને સદગુરુ ગુણાત્યાનંદ સ્વામીની બંનેની જોડી કેવી રીતે અદ્ભુત જામી હતી એ વાત આપણે થોડી જાણી. આવો આગળ શિવલાલ શેઠના હજુ થોડા પ્રસંગો આપણે જાણવા છે. સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી પાસે રહીને એમની સમજણ એમની સ્થિતિ એ કેવી થઈ હતી એ બહુ જાણવા જેવું છે. કારણ કે ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ આવી સ્થિતિને પામી શકે એ વાલા ભક્તો આ શિવલાલ શેઠના પ્રસંગમાંથી આપણને શીખવા મળે છે. સમાગમથી સંતના સ્થિતિ અતિ ઉત્તમ થઈ શિવલાલ તો યોગી થયા વૃત્તિ મૂર્તિ માહી રહી. સંતોના સમાગમ કરી કરીને શિવલાલ શેઠે સ્થિતિ અતિશય ઉત્તમ પ્રાપ્ત કરી હતી. મોટા યોગી જેવા કહેવાય કારણ કે અખંડ વૃત્તિ મહારાજમાં રહેતી હતી. ગમે તે ક્રિયાઓ કરે હાલતા ચાલતા ખાતા પીતા સૂતા કે બેઠતા વળી ધ્યાન તો ધરણી ધરનું ધરે જુએ ન આડી અવળી. નજર બિલકુલ આડી અવળી જવા ન દે ભગવાનની મૂર્તિમાં અખંડ એક વૃત્તિ રાખતા હતા. અને આનું મૂળ કારણ એક જ હતું કે શિવલાલ શેઠે જીવનમાં કાયમને માટે કોઈક ના કોઈક સંતનો યોગ રાખ્યો છે. પહેલાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે હતા એ ધામમાં ગયા, પછી સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી પાસે આવ્યા અને આગળ આપણને ખબર પડશે જ્યારે એમની છેલ્લી અવસ્થા હતી ત્યારે ગુણાત્યાનંદ સ્વામીએ ભાયાત્માનંદ સ્વામીના પાસે રાખ્યા, એમની સેવામાં રાખ્યા અને એમની પાસે પણ સમાગમ કરીને છેલ્લા શ્વાસ સુધી કથા વાર્તાને શિવલાલ શેઠે ક્યારેય મૂકી નથી. કેવી ઉત્તમ સ્થિતિ થઈ છે આપણે સૌ જાણીએ છીએ. બે ટૂંકા અને અદ્ભુત નાના પ્રસંગો છે કે કંઈક કામ પ્રસંગે એમના ઘરે એમના સાળી પધાર્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે બે ચાર મહિના ત્યાં રોકાવાનું થયું હતું એમને, પણ શિવલાલ શેઠે એકે વાર એમની ઉપર નજર નહોતી રાખી, એકે વાર જોયું નહીં. એ તો એકવાર પીરસવામાં થોડુંક વધારે પીરસાઈ ગયું એટલે ના પાડવા માટે જ્યાં ઉપર જોયું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ તો અમારા સાળી બધાયરા છે. તે પૂછ્યું કે ક્યારે આવ્યા તમે, ત્યારે કેવું એના અંતરમાં થયું હશે બબે ચાર ચાર મહિનાથી જેના ઘરમાં રહેતા હોય, તેમ છતાંય એકવાર મીટ માંડીને પણ જોવે નહીં, કેવી ગજબની સ્થિતિ. મને તમને તો કદાચ કોઈક બાજુમાં પાડોશીમાં કોણ આવ્યું છે કોણ ગયું છે એ પણ બધી ડિટેલ ખબર હોય નહીં. આપણી દ્રષ્ટિ કેટલી કાબૂમાં હોવી જોઈએ એ શિવલાલ શેઠ આપણને સમજાવે છે. બીજો એક એવો પ્રસંગ છે કે જ્યારે કામે જાય દુકાનની બાજુમાં રસ્તામાં એક મકાન હતું નાનું માટીનું, એને પાડીને સરસ મજાનું મોટું મકાન બનાવવામાં આવ્યું, પણ તેમ છતાંય શિવલાલ શેઠ ક્યારેય પણ ઘરેથી દુકાને જાય રસ્તામાં આજુબાજુ શું થાય છે એ ખબર નહીં. વિચાર તો કરો. પૂછ્યું કે આ મકાન ક્યારે બન્યું, છ છ મહિના વીતી ગયા તા મકાન તૈયાર થયા ને તેમ છતાંય એકે વાર ખબર ન પડી. એ તો છીક ખાય અને જ્યાં નજર ઉપર નાખી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અરે અહીંયા તો મોટું મકાન બંધાઈ ગયું છે. વાલો ભક્તો, આવી ઉત્તમ સ્થિતિ, એકાગ્ર દ્રષ્ટિ, એમનું મન તો અખંડ ભગવાનમાં માનતું હતું. દેહ કરીને કદાચ ક્રિયાઓ કરતા હતા પણ અંતરમાં તો ભગવાન સાથે રમતા હતા. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સંતના સમાગમથી આવડી મોટી પ્રાપ્તિ વાલા ભક્તો થાય છે ન થાય એવું નથી. અત્યારે પણ થાય એમ છે જો આપણે કરવું હોય તો. બસ આટલી જ વાત છે. એકાગ્ર દ્રષ્ટિ સિદ્ધ કરી શક્યા સંતના સમાગમથી, અખંડ ગુણાતાનંદ સ્વામીની સાથે ને સાથે રહેતા હતા. સ્વામી જ્યારે જ્યારે રામનવમીનો સમયો હોય એ સંઘ લઈને જ્યારે વડતાલ જાય, સમયો કરે, શિવલાલ શેઠ હાજર જ હોય સ્વામીની સાથે. એક વખત એ સમયા પછી જ્યારે પાછા જૂનાગઢ જવા માટે વડતાલથી નીકળ્યા હતા ત્યારે શિવલાલ શેઠ પણ સાથે હતા અને ચાલતા ચાલતા વઢવાણથી નજીક ભોગાવાને કાંઠે એ સંઘ પોગ્યો અને ભોગાવામાં ધામ ધોમ ધકતો તાપ હતો. એ ચૈત્રી સમયો કરીને આવ્યા એટલે ચૈત્રી મહિનો તો હતો, ગરમીનો સમય. અને ત્યાં એક બાજુ એક માણસ પંચધૂણી તાપતો હતો, ચારે બાજુ અગ્નિ કરી અને વચ્ચે બેઠો, ઉપરથી સૂરજ દાદા તપે અને નીચે રેતી ગરમ હોય, આ બધી બાજુથી ગરમી. એટલે શિવલાલ શેઠે એ માણસ તરફ નજર કરી અને જોઈને તરત જ સ્વામીને કહે છે કે સ્વામી આ જુઓ તો ખરા, આવા ધોમ ધોમતા તાપમાં આ તપસ્વી કેવી ઘોર તપશ્ચર્યા કરે છે. અને જ્યાં એટલું બોલ્યા અને ગુણાતન સ્વામીએ મીટ માંડી અને સ્વામી બોલ્યા, એ બાપડાનો આવડો મોટો દાખલો એકડા વિનાના મીંડા જેવો છે. સંતની નજર તો જુઓ, કાર્ય ઉપર નથી, કયા હેતુથી એ કરે છે. સંતો અને મહારાજ વાલા ભક્તો મારા તમારા કાર્યથી રાજી નથી થતા. એ કાર્યના હેતુ કેવા છે, આપણો આશય કેવો છે એ જોઈને મહારાજ અને સંતો આપણી પર રાજી થાય છે. ગુણાતાનંદ સ્વામી આવું બોલ્યા કે એકડા વિનાના મીંડા જેવા છે, આ દાખલાનું તો કાંઈ ફળ થાય નહીં. ત્યારે શિવલાલ શેઠના મનમાં એમ થયું કે આટલું તપ કરે છે કાંઈ ફળ નહીં. સ્વામી કહે છે કે આવું તપ તો તામસી કહેવાય. હા, કંઈક નાની મોટી સિદ્ધિઓ કદાચ પ્રાપ્ત થાય, પણ વિશેષ કાંઈ મળે નહીં, એના જીવનું શ્રેય ન થાય. અને ત્યાર પછી ગુણાત્માનંદ સ્વામીએ વાણનું દ્રષ્ટાંત આપ્યું કે જો સમુદ્ર તરવો હોય ને તો વાણમાં બેસવું પડે. એ ગમે એટલો તરવૈયો હોય પણ તુમડા બાંધીને તરવા જાય તો એ તરી ના શકે, એ તો વાણમાં બેસે તો જ સમુદ્ર તરી શકાય છે. એમ દ્રષ્ટાંત આપીને સ્વામી સમજાવે છે કે આ સંસાર સમુદ્રને પાર કરવો હોય ને તો ભગવાનની ઉપાસના રૂપી વાણમાં બેસવું પડે, તો જ આત્યંતિક કલ્યાણ થાય છે. બાકી જન્મ મરણના ચક્કરમાંથી જીવ બારો નીકળી શકતો નથી. આવું સ્વામી ત્યારે શિવલાલ શેઠને સમજાવે છે અને કહે છે કે શિવલાલ, તું તો મોટો શેઠિયો છો, તારે તો કાંઈ ધનની કમી નથી, તારે કાંઈ ઓછપ કાંઈ નથી આ લોકની પ્રાપ્તિમાં, પણ તું પંચધૂણી તાપતો નથી, તેમ છતાંય તારે પ્રગટ ભગવાનનો આશરો છે, એટલે ભગવાન તને તેડવા આવશે. અને ઓલા નાસ્તિકના બધા સાધન માથા વગરના ધડ જેવા હોય છે, એટલે એનું કલ્યાણ નહીં થાય. અને જો ને આપણા સંપ્રદાયમાં એ જ વાત છે ને, એટલી બધી ઘોર તપશ્ચર્યા ક્યાં કોઈ કરે છે, એટલી બધી સાધના પણ નથી. પરોક્ષમાં જે વ્યક્તિઓ કરે છે એ કરતાં આપણી સાધના બહુ ઓછી છે, પણ આપણને પ્રગટ ભગવાનનો આશરો છે અને એના બળે કરીને આપણું આત્યંતિક કલ્યાણ થાય. ગુણાત્માનંદ સ્વામી આવી રીતે શિવલાલ શેઠને સમજાવે છે. સ્વામી કહે છે કે ગીતામાં ભગવાને પણ કહ્યું છે કે મારી ત્રિગુણી માયા તરવી મુશ્કેલ છે, પરંતુ જે ભક્ત મારો આશ્રય કરે છે એ દુઃખેથી પણ ન તરી શકાય એવી માયાને સુખપૂર્વક તરી જાય છે આરામથી. આવી રીતે ગુણાત્માનંદ સ્વામી સંઘમાં હોય અથવા તો જૂનાગઢ હોય કે સેવામાં પ્રવૃત્તિમાં હોય, જે હરિભક્તો સાથે હોય એમને જીવના શ્રેયની વાતો ખિરાજ કરતા હતા. શિવલાલભાઈ નાની ઉંમરે ગર્ભંગ થયા હતા, પણ તેમ છતાંય એમના મનમાં કંઈ દુઃખ નહીં. એમને તો એક એ જ વાત હતી કે ભલું થયું ભાંગી જંજાળ સુખે બધું શ્રી ગોપાળ, કાંઈ બીજી વાર લગ્ન કરવાની ઉપાધિ હતી નહીં, કારણ કે અંતરમાં કોઈ પ્રકારની જગતની વાસના નહોતી. એટલે ભગવાને જે કર્યું એ મારા માટે સારું જ કર્યું છે એવું માની શિવલાલ શેઠ ભગવાનનું ભજન કરતા હતા. શિવલાલ ભગત કેવું સમજતા હતા, બહુ સરસ મજાની વાત છે વાલા ભક્તો. શિવલાલ એવો સમજ્યા માયા છોડાવવાને કાજ, સ્ત્રીને ધામે લઈ ગયા મુજ સારું મહારાજ, જી ધન્ય ધન્ય મારા નાથજી અતિ કરી કૃપાય,
ધન્ય ધન્ય મારા નાથજી અતિ કરી છે કૃપાય.
હે આને કોપ હો ના ગણું, હે જાણું આપ સહાય, આપનો આનંદ આપવા મને કરો છો મદદ,
આપનો આનંદ આપવા મને કરો છો મદદ.
મોહ માયા છોડાવવા કર્યા વિષય સુખરદ
આવી શિવલાલ શેઠ ની સમજણ હતી મહારાજ ને પ્રાર્થના કરે જે તમે કર્યું એ બહુ સારું કર્યું હે ભગવાન નું હવે સુખેથી ભજન થશે અખંડ ભગવાન નું સુખ લેશું આવી સમજણ વાલા ભક્તો સમાગમ વિના આવે નહીં હો પણ ચિંતા એમના પિતાજીને હતી એમના પિતાજી વારે વારે મનમાં એમ થાય કે આ શિવલાલ નાની ઉંમરે ગર્ભંગ થયા છે તો બીજું લગ્ન કરે તો સારું
હે જે નાની વયે શિવલાલ શેઠ થયા છે વિધુર સગા સંબંધી સહુ મળી પરણાવવા છે આતુર સગા સંબંધી સહુ મળી પરણાવવા છે આતુર
બધા જ પરિવારના સભ્યોને એવું થતું કે નાની ઉંમર છે બીજા લગ્ન કરે તો સારું અને સામે માંગા પણ આવતા હતા માંગા ન આવે એમ નહોતું પાછું લખી શ્રી શેઠ હોય એટલે માંગા તો આવે પણ શિવલાલ શેઠને બધા મનાવવાના પ્રયત્ન ખૂબ કરે પણ બિલકુલ એકના બે નો થયા નક્કી કરી રાખ્યું કે હવે તો બીજી વાર લગ્ન કરવા જ નથી ભગાદોશીના મનમાં એમ થાય કે કદાચ અમારી વાત ન માને પણ જો કોઈક સંતો આવે અને કોઈક સંતો એમને સમજાવે ને તો એમની વાત કદાચ માને ગમે ત્યારે વડતાલથી આવતા જતા બોટાદ સંતો આવે પધારે ત્યારે ભગાદોશી સંતોને કહે કે તમે શિવલાલ શેઠને સમજાવો સંતો વાત કરે ત્યારે શિવલાલ શેઠ એમ કહેતા કે સંતો તમારે તો ભજવાની અને નિર્વાસનિક થવાની વાતો કરવી જોઈએ આવી વાતો કામ ને કરો છો ત્યારે સંતો પણ શિવલાલ શેઠની વાત સાંભળીને શરમાઈ જતા હતા સમય જતા એક વખત રઘુવીરજી મહારાજને બોટાદ આવવાનું થયું અને ભગાદોશીએ તરત જ રઘુવીરજી મહારાજ પાસે આવી અને વાત કરી કે તમે શિવલાલને મનાવો કે બીજા લગ્ન કરે એ કામ બધું શિવલાલનું રઘુવીરજી મહારાજને સોંપ્યું એટલે રઘુવીરજી મહારાજે વાત સ્વીકારી અને કીધું કે તમે શિવલાલને બોલાવો અને બંને મહારાજ શ્રી અને શિવલાલભાઈ બંને એકાંતમાં બંધ બારણે બેઠા અને જ્યાં શિવલાલને અંદર લઈ ગયા બારણું બંધ કર્યું ત્યાં શિવલાલ શેઠને મનમાં એમ નક્કી થઈ ગયું કે બાપજી કદાચ મને બીજી વાર લગ્ન કરવાનું કહેશે એટલે મનોમન એમણે નક્કી કરી લીધું સેટિંગ કરી લીધું કે કઈ રીતે મારે જવાબ આપવા ત્યારે મહારાજ શ્રી પાસે આવીને બેઠા અને મહારાજ શ્રી કહે છે રઘુવીરજી મહારાજ કહે શિવલાલ હું તારો ગુરુ એ સાચી વાત તો કે હા મહારાજ શ્રી તો તમે મારા શિષ્ય થયા તો તમારે અમારી વાત માનવી જોઈએ તો કે વાંધો નહીં મહારાજ શ્રી અમે તમારી વાત માનીએ પણ એક તરફી વાત ન ચાલે ચેલો ગુરુનું માને તો ક્યારેક ગુરુને પણ ચેલાની વાત માનવી પડે મહારાજ શ્રી તો ભોળા બ્રાહ્મણ ગણાય એટલે મર્મ સમજી ન શક્યા કે શરત મંજૂર કરી અને પછી રઘુવીરજી મહારાજ કહે છે કે નાની ઉંમર તો છે ઘણી તમે કરો બીજું લગ્ન બાપુ સહિત પરિવાર ઈચ્છે છે તો કરો સંસાર અને રહો મગન રઘુવીરજી મહારાજે શિવલાલ શેઠને વાત કરી કે ભાઈ તમારા પિતાજી પણ ઈચ્છે છે કે તમે બીજી વાર લગ્ન કરો તો વાંધો શું મહારાજ શ્રીએ વાત કરી એટલે શિવલાલ શેઠ કહે, બાપજી શ્રીજી મહારાજની એવી ક્યાં આજ્ઞા છે શિક્ષાપુત્રીમાં કે બીજી વાર લગ્ન કરવા જોઈએ? તેમ છતાંય શિવલાલ શેઠ કહે, બાપજી તમે કયો છો, હું તમારી વાત માનવા તૈયાર છું, પણ આપણી શરત છે ને, હા, એક તમે મારી વાત માનો તો હું તમારી વાત માનું. પછી શિવલાલ શેઠ કહે કે ઠરાવ મુજબ હવે હું વાત કરું છું. પછી શિવલાલ બોલ્યા, છીએ આપણ બે એકલા, આપણે બે એકલા છીએ, કારણ કે રઘુવીરજી મહારાજ પણ ગર્ભંગ થયા હતા. શિવલાલ શેઠ કે અમારે તો ત્રણ દીકરા છે અને તમારે તો એકે નથી. શિવલાલ કે પેઢીની ચિંતા અમારે નથી, ત્રણ દીકરા છે, વંશજ તો છે અમારે, પણ તમારે તો એકે નથી, અને જો તમે બીજું લગ્ન નહીં કરો તો ગાદી ઉપર બેસશે કોણ, માટે પહેલાં તમે બીજું લગ્ન કરવા તૈયાર થાવ, બીજું ઘર કરો. મહારાજ શ્રી કે આ તો સામી ફૂંક માર્યો શિવલાલ શેઠે. મહારાજ શ્રી આશ્ચર્ય થઈ ગયા, આશ્ચર્ય પામી અને બોલ્યા કે શિવલાલ, આ મહારાજનું અલૌકિક સુખ એકવાર ચાખ્યા પછી ખાટી છાશ કોણ પીવે? ત્યારે શિવલાલભાઈ કહે કે તમારે જો પીવી ન હોય તો અમને શું કામ પાવશો, તમારે જો બીજી વાર ઘર ન કરવું હોય, લગ્ન ન કરવા હોય તો અમને શું કામ એવી આજ્ઞા કરો છો? ત્યારે મહારાજ શ્રી કે તો પછી આપણો ઠરાવ જે છે ફોક કરી દઈએ, રેવા દઈએ, તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ. એટલે એટલી વાત થઈ અને મહારાજ શ્રી જ્યારે બહાર આવ્યા અને ભગાદોશી રાહ જોતા હતા કે હમણાં મહારાજ શ્રી આવશે ને કંઈક સારા સમાચાર આપશે. મહારાજ શ્રી સામે જ્યાં ભગાદોશી આવ્યા અને મહારાજ શ્રીએ વાત કરી કે આ શિવલાલને તો બ્રહ્મા પણ ન પોગે બોલવામાં, એણે જ મને હલવાડ્યો, અને બધી વાત કરી મહારાજ શ્રીએ અને કહે કે આ ગુણાત્યાનંદ સ્વામીનો ચેલો તો ભારે જબરો છે, આ એની અમે કોઈ પોગી ન હકે. મહારાજ શ્રીએ બધી જે વાત કરી અને ભગાદોશી નિરાશ થયા, પણ સંસારી જીવ એ હાર માને એમ નહોતો. એટલે સમય જતા સંમત 1915માં કાર્તિકી સમયામાં જ્યારે સ્વામી વડતાલ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બોટાદ રોકાણા અને ત્યાં સ્વામીએ કથાવાર્તા કરી, ખૂબ સુખ આપ્યું બધાને. અને એ સમયે પણ ભગાદોશીના મનમાં એમ કે શિવલાલને જો સ્વામી બીજું ઘર કરવાનું કહે ને, બીજી વાર લગ્ન કરવાનું કહે તો બહુ સારું, કારણ કે સ્વામીના અનન્ય શિષ્ય, સ્વામીની વાત ઠેલાવે એમ નથી, માટે જો સ્વામી વાત કરે તો સારું. આવા સંકલ્પ કરીને ભગાદોશી સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી, વિનંતી કરી કે તમે શિવલાલને સમજાવો. અને ત્યારે સ્વામી મનમાં હૈસા, સ્વામીને થયું કે ભગત તો સારા છે પણ કોઈ સદગુરુ સાથે જીવ જોડી સમાગમ નથી કર્યો, એટલે હૃદયમાંથી સંસારનો કાંટો નીકળ્યો નથી. વાલા ભક્તો, આ એક વાક્ય બહુ કામનું છે મારા ને તમારા માટે. જ્યાં સુધી કોઈ સદગુરુને પાસે બેસીને આપણે સમાગમ નહીં કરશું ત્યાં સુધી હૃદયમાંથી સંસાર કહેતા જગત કહેતા વિષય એ નીકળશે નહીં. અને જ્યાં સુધી એ જગત સંસાર વિષય એ નહીં નીકળે ત્યાં સુધી ભગવાન આપણને અંતરાત્મામાં દર્શન નહીં આપે. માટે સંતોના સમાગમમાં રહી અને આપણે આપણી વિષય વાસનાને ટાળી અને શુદ્ધ અંતકરણથી ભગવાનનું ભજન કરશું ત્યારે જ ભગવાન અંતરમાં રહીને આપણને દર્શન આપશે. સ્વામીને થયું, શેઠે વાત તો કરી પણ હવે શિવલાલ શેઠને કેવું કે ન કેવું સ્વામીના મનમાં એમ થાય છે. પણ છેવટે એવું નક્કી કર્યું કે ભગાદોશીને એમણે વાત કરી એટલે મનાવવા ખાતર થોડો પ્રયાસ તો કરીએ, વાત કરી જોઈએ. એટલે શિવલાલભાઈને બોલાવ્યા અને શિવલાલભાઈને બોલાવ્યા એટલે તરત એમને પણ એમ થયું કે સ્વામી જો બીજી વાર ઘર કરવાની આજ્ઞા ન કરે તો સારું. વિચાર કરો પરિસ્થિતિ કેવી, બધા જ સમાજના વ્યક્તિ, એના ઘરના સભ્યો, ખુદ આચાર્ય મહારાજ પણ, સંતો પણ અનેક વાર એમને મનાવતા હતા, પણ એ એકના બે ન થયા. અને ઘણાય ઘણાયને તો બબ્બે વાર સ્ત્રી એ ધામમાં ગયા હોય, પણ તેમ છતાંય ત્રીજી વારનું ગોતેવો. ઘણા તો એવા સમાચાર આવે પાંચ પાંચ છ છ વાર સુધીના પણ છે રેકોર્ડો. એનું કારણ એટલું જ છે, હૈયામાં જે વાસના છે ને એના કારણે આ થાય. મોટી ઉંમર થઈ ગઈ હોય તેમ છતાંય એ ઘણાને તો પોતાના દીકરા ના પાડે બીજી વાર લગ્ન કરવાની, તેમ છતાંય માને નહીં. અને આ બાજુ જોવો, શિવલાલ શેઠને તો બધા મનાવતા હતા અને એ બીજી વાર લગ્ન કરવાનું માનતા નહોતા. વાલા ભક્તો, મોટાની કૃપા વિના વિષય જીતા એમ નથી. કોઈક મોટાની કૃપા થઈ જાય આપણી ઉપર, ત્યારે જ હૈયામાંથી વિષય દૂર થાય છે. આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચ વિષય જે છે ને, એને ટાળવા બહુ મુશ્કેલ છે. ભગવાનનો અખંડ સંબંધ થઈ જાય તો કામ થાય, પણ આપણી માયિક દ્રષ્ટિ, આપણે એકબીજાના દેહની સામું જોઈએ છીએ પણ દેહમાં રહેલા પરમાત્માને જોતા નથી. આપણે જગત તરફ દ્રષ્ટિ રાખીએ છીએ પણ જગત જેણે રચ્યું છે એવા ભગવાનને જોવાનો પ્રયત્ન નથી કરતા. મુમુક્ષુનો સૌથી મોટો દુશ્મન આત્યંતિક કલ્યાણને માટે જો સૌથી વધારેમાં વધારે નડતું હોય તો એ છે અહંકાર, અહમ. અને સુખ દુઃખમાં કે માન અપમાનમાં શિવલાલ શેઠની જેમ સ્થિર રહેવું હોય તો પોતાના અહમનો આધાર મૂકી માત્ર ભગવાનના આધારે મારે ને તમારે જીવવું પડશે. આ સ્વામીના સમાગમથી કેવી સ્થિતિ શિવલાલ શેઠની થઈ હતી એમાંથી આજે આપણને ઘણું ઘણું શીખવા મળે છે. વિષય વાસના એ તો ઝેર સમાન છે મુમુક્ષુને માટે. વિષય વ્યક્તિને ગુલામ બનાવે છે, વાસના વ્યક્તિને ગુલામ બનાવી દે છે. લગચોરાસીને ગર્ભવાસમાંથી ક્યારેય બહાર નીકળી શકતા નથી. માટે સુખિયા થવું હોય તો મારે ને તમારે નિર્વાસનિક થવું પડશે. અને નિર્વાસનિક ભક્ત જ ભગવાનને વાલા છે. હૈયામાંથી વાસના બધી નીકળી જશે ત્યારે ભગવાન વાલા થશું. શિવલાલ શેઠને સ્વામીએ બોલાવ્યા અને એક બાજુ શિવલાલ શેઠના હૈયામાં એમ થાય, સ્વામી જો વાત ન કરે તો સારું, પણ સાથે સાથે એવો પણ સંકલ્પ થયો કે સ્વામી તો જીવને નિર્વાસનિક કરી અને ભગવાનમાં જોડનારા સંત છે, એ ક્યારેય આવી રીતે અમને ધર્મ સંકટમાં મૂકશે નહીં, એવો વિશ્વાસ પણ આવ્યો શિવલાલને. એટલે સ્વામી પાસે આવી દંડવટ કરી બેઠા અને સ્વામીએ લલાટ સામું જોયું અને સ્વામી ચોંકી ગયા. લલાટના લેખ પ્રમાણે શિવલાલ શેઠની આવરદા પૂરી બે વર્ષની પણ નહોતી. બે વર્ષની અંદર એ ધામમાં જતા રહેવાના હતા. એટલે સ્વામીને થયું કે શિવલાલને પરણાવવાનું પણ કહેવાય નહીં અને આવરદા પૂરી થઈ ગઈ છે એવું ભગાદોશીને પણ કહેવાય નહીં. એટલે સ્વામીને વિચાર આવ્યો કે વચલો કાંઈક રસ્તો કાઢ્યો. સ્વામીએ કીધું કે જુવાનિયાન વેગીલા હોય, ભગાદોશીને વાત કરે છે કે હટ નહીં છોડે અત્યારે, તમે બે વર્ષ ખમી જાઓ અને જો પછી એ માને નહીં તો અમે એમને બીજી વાર ઘર કરાવીશું. એટલે શિવલાલ શેઠને રાહત થઈ કે વાંધો નહીં, હાલો બે વર્ષ તો આપણે કાંઈ ટેન્શન નહીં. અને સમય જતાં દોઢેક વર્ષ પસાર થયો, સંમત 1916. અને શિવલાલ શેઠે જે ગઢપુરમાં ગઈકાલે આપણે વાત કરી હતી એ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા અને આચાર્ય મહારાજશ્રીની ભાવનગરમાં પધરામણી કરી. આ બંને ઉત્સવ બહુ મોટા કર્યા, બધાએ ખૂબ વખાણ કર્યા શિવલાલ શેઠના, બધા સદગુરુ સંતો ખૂબ રાજી થયા, ખૂબ મોટો એવો ખર્ચો કર્યો હતો એટલે બધાએ પ્રશંસા બહુ કરી. અને પ્રશંસાના કારણે શિવલાલ શેઠને થોડોક એક સાત્વિક અહંકાર આવ્યો અને વખાણ થવાથી એમના અંતરમાં આવો અહંકાર આવ્યો અને સ્વામીએ ચકોર નજરથી એ ભેગ જે શિવલાલ શેઠને લાગી ગયો તો એ પારખી ગયા. અને સદગુરુ વૈદ્ય કુશળ ખરા, અહંકાર ઓડાવશે, ઔષધ દઈ નિરોગી કરે, મનના રોગને મિટાવશે. ગુણાત્માનંદ સ્વામી બધું જ જાણી ગયા અને કુશળ વૈદ્યની જેમ શિવલાલ શેઠના જીવનું ભારે જતન કરતા હતા. એટલે સ્વામીએ કહ્યું શિવલાલ શેઠને બોલાવીને કે શિવલાલ, ગાડા હેઠે કૂતરું ચાલે અને મનમાં એમ મિથ્યા અભિમાન કરે કે હું ગાડું તાણું છું, એ કેટલી મૂર્ખતા કહેવાય. તેમ સારા કામ થયા પછી તેના કરતાપણાઓ જે પોતાના માથે લઈ લે છે એ તેટલી મૂર્ખતા ગણાય છે. શિવલાલ શેઠને સ્વામી વાત કરે છે, શિવલા, સ્ત્રી, સત્તા, સંપત્તિ અને સન્માન આ ચાર જીવને મૂર્તિમાંથી બારા કાઢે છે. આ સ્વામી શિવલાલ શેઠને નથી કહેતા, આજે મને તમને કહે છે એવું જો આપણે ધારીએ તો કદાચ આ ચાર બાબતમાંથી જો આપણને કંઈક નડતું હોય તો આજે આપણે કાઢવાનો પ્રયત્ન કરીએ. એક સ્ત્રી, બીજી સત્તા, સંપત્તિ અને સન્માન. કદાચ સ્ત્રી, સત્તા, સંપત્તિ ન હોય પણ કોક વખાણ કરે ને અમથા અમથા તો એ ભગવાનની મૂર્તિમાં આપણને જોડાવાનું બળ ન મળે. હા, પછી એમાં એમાં આપણે વૃત્તિ લાગ્યા કરે, ગયમાં કરે, પછી ધીમે ધીમે અહમ ગ્રંથિ બંધાય, હું કાંઈક કરું છું એવું બધું થવા લાગે. આટલો જ એક સાત્વિક અહંકાર આવ્યો હતો અને સ્વામીને ખબર હતી કે હવે જાજુ જીવાના નથી. એટલે સ્વામી કેટલી ટકોર કરે છે. સ્વામી કહે છે સાચી સમજણ વિના સુખ શાંતિ અશક્ય છે. માલિકપણાનો અને કર્તાપણાનો રાગ જાય ને ત્યારે જ સ્વામી એમ કહે છે કે આપણને હરિમાં વિરામ થાય, એ વિના થાય નહીં. ગુણાત્માનંદ સ્વામી કે ભલે તને જગતે મોભો કર્યો છે પણ તારા સામું જ્યારે જોઉં છું ને ત્યારે એવું લાગે છે કે અડધો જ સત્સંગ રહ્યો છે. તને એમ કે ગઢડામાં મૂર્તિ પધરાવી અને ભાવનગરમાં રઘુવીરજી મહારાજની પધરામણી થઈ એ બહુ સારું કામ થયું છે, પણ સત્સંગનું શું? અડધો સત્સંગ થઈ ગયો છે એવું મને દેખાય છે. આ ઉત્સવનો યજમાન થયો, તારા બધા ખૂબ વખાણ થયા તેથી તેનું અહમ તને આવ્યું છે. સ્પષ્ટપણે સ્વામી બોલો, મુમુક્ષુને કેવી વાત કરે. આપણે બે ઘડી વિચારીએ કે આવી રીતે કોઈ સંત આપણને મુખ ઉપર વાત કરી શકે છે કે ભાઈ આપણને અહમ આવી ગયો છે, આપણને માન આવી ગયું છે, આપણને આ દોષ પીડે છે. એ તો જે સંતને સોંપી જાય એને જ સંત વાત કરે. બાકી તો સંતો તો શું બીજું વખાણ કરે અને એ સત્સંગમાં કથા વાર્તાનું સુખ આપ્યા કરે. પણ હૈયામાં જે પીડા છે એ સંત સામે આલીને કોઈને કહે નહીં. જ્યાં સુધી મુમુક્ષુ સામે આલીને સંત પાસે ન જાય ત્યાં સુધી સાધુ કોઈને વાત ન કરે. આજ ગુણાત્માનંદ સ્વામી પાસે શિવલાલ શેઠ આવ્યા અને સ્વામી ચોખ્ખી બધી વાત કરે છે. તારા બહુ વખાણ થયા ને એના કારણે તને અહમ આવી ગયું છે, રજોગુણ આવ્યો એટલે તારો અડધો સત્સંગ નાશ થઈ ગયો છે. વિચાર કરીએ, આ સત્સંગની જ પ્રક્રિયા હતી, આ ઉત્સવ સમયા જ કરાવ્યા હતા, પણ તેમ છતાંય હૈયામાં જે ભગવાનમાં વૃત્તિ રાખીને રહેતા હતા એમને જે ભગવાનનું સુખ આવતું હતું, ગુણાત્માનંદ સ્વામી કે એ અડધું થઈ ગયું છે. કોટી રૂપિયા વાપરે થઈ મોટો યજમાન, સુણી વખાણ નિજ તણા આવે જો રતિમાન. કરોડો રૂપિયા વાપરે યજમાન થાય પણ જ્યારે વખાણ સાંભળવામાં આવે ને ત્યારે એના અંતરમાં માન આવી જાય છે. અને વાલા ભક્તો કહેતા આનંદ થાય કે અહીંયા કેટલાક એવા મોટા હરિભક્તો છે કે ગમે એટલા લાખો રૂપિયાની સેવા કરતા હોય પણ ક્યારેય નામ લખવાનું કહેતા નથી. ક્યારેય એમ ન કે સ્વામી તમે અમને હાર પહેરાવો અથવા તો તમે અમને આમ બોલાવો, અમારું નામ ક્યાંય નોંધાવો, નકર ઘણી જગ્યાએ એવું થયું છે. નામ ભૂલાઈ જાય ને, અથવા તો પત્રિકામાં ભૂલાઈ જાય નામ લખાવવાનું, અથવા તો સ્ટેજ ઉપર બોલાવવાનું ભૂલાઈ જાય, તો તરત જ સત્સંગ ઘસાઈ જાય. પણ પહેલેથી જ આવા સંતો અહીંયા રહી અને કથા વાર્તા કરી અને ભગવાનમાં જોડાવાની વાતો કરતા, એટલે અહીંયાના સત્સંગ સમાજમાં એવું દેખાય નહીં. ગુણાતાનંદ સ્વામી હજુ વાત કરે છે, ઓ આટલી વાતે નથી અટક્યા, બહુ શિવલાલ શેઠને વાત કરે છે કે સારા કાર્યનું અહમ આવે પછી ભગવાન અને સંતો ભક્તો છે ને ગૌણ થઈ જાય છે. ઘણીવાર આવું થાય, આપણે કંઈક સારું કાર્ય કર્યું હોય અને એના કારણે પછી સાધુની આજ્ઞા, ભગવાન, ભક્તો એ બધા ગૌણ થઈ જાય. અને આ સાત્વિક અહમ આવી જાય એટલે ઓળખાય પણ નહીં, એ તો સાકર જેવું મીઠું લાગે પાછું. આ વખાણ તો બધાને બહુ ગમે ને, પરંતુ અહમ ભગવાનમાં જોડાવા માટે આડો ગઢ બને છે. મહારાજનું સુખ આવવા દે એમ નથી, ભગવાનનું સુખ લેવું હોય તો અહમ છોડી અને નિર્માનીપણે દાસના દાસ થઈને સત્સંગની સેવા કરવી પડશે, ધ્યાન ભજન કરવું પડશે. મુક્તાનંદ સ્વામીએ પણ કીધું છે ને, હું ટળે હરિ ઢુકડા તે ટળાય દાસે રે, મુક્તાનંદ કહે મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે. મુક્તાનંદ સ્વામીની આ કડી બહુ સરસ મજાની એક વાત આપણને સમજાવી જાય છે કે જેને અહંકાર ટળી જાય તેની પાસે ભગવાન આવે છે. આટલી જ વાત છે, અહંકાર જેનો ટળી જાય ભગવાન એની પાસે આવી જાય, ને તે તો દાસથી જ ટળે ટાળી શકાય છે. કહેતા જે દાસ થાય એ જ અહંકાર ટાળી શકે, દાસ થયા વિના અહંકાર મટે એમ નથી, અહંકાર મટ્યા વિના પાછો દાસ થવાય એમ નથી. આ સામસામે છે પરસ્પર. માટે જે ભગવાનનો મહિમા સમજે તે દાસ થાય છે, અને જે દાસ થાય છે એનું અહમ ઓગળી જાય છે. આવી રીતે ગુણાતાનંદ સ્વામી પણ શિવલાલ શેઠનો જે સાત્વિક અહમ હતો એને ટાળવા માટે કેટ કેટલી વાતો કરે છે. છેલ્લે સ્વામી એમ બોલ્યા કે શિવલાલ, સર્વ કરતા હર્તા એક શ્રીજી મહારાજ જ છે, માટે આ કામ મેં કર્યું એ મોટું અજ્ઞાન છે, એને ટાળી દેજે. ભગવાન તો આપણને બધાને નિમિત્ત બનાવે છે, એવી સમજણ રાખી અને સેવા કરીએ તો જ આપણને ભગવાનનું સુખ આવે છે. આવી રીતે સ્વામી કડવી વાત, પણ સ્વામીની કડવી વાત શિવલાલ ભાઈને અમૃત જેવી મીઠી લાગે છે. અને અંતરાત્મા સચેત થયો, હાથ જોડી અને શિવલાલ શેઠ સ્વામીના પગે પડ્યા અને સ્વામીને કહે છે કે મારા ચૈતન્યના ભેગને ટાળવા માટે આપે જ દવા કરવાની છે. ત્યારે સ્વામી કહે છે કે તો પછી તમારે અમારી પાસે રહેવું પડશે, અમારી પાસે રહી અને સમાગમ કરશો ત્યાર પછી જ આ જે અહમ તમને આવ્યો છે એ મૂળમાંથી નીકળી જશે, એ વિના નીકળશે નહીં. માટે વાલા ભક્તો, પછી તો શિવલાલ શેઠ સ્વામી પાસે રહી અને ખૂબ સમાગમ કરી આ જે કાંઈ પણ થોડો અહમ આવ્યો હતો, જે કાંઈ પણ એમને કસર રહી ગઈ હતી એ બધી ટાળી દીધી છે. સમય જતા એ જ સાલમાં નિયમ પ્રમાણે ચૈત્ર સુધી નવમીના સમયમાં સ્વામી વિશાળ સંઘ લઈને વડતાલ જતા હતા અને સ્વામીને એમ થયું કે શિવલાલનું આયુષ્ય હવે પૂરું થવામાં છે, એટલે એમને રેઢો મૂકવો નથી હવે. એટલે ગુણાતાનંદ સ્વામીએ શિવલાલ શેઠને સાથે લીધા છે. પણ રસ્તામાં વાગડ ગામ આવે ત્યાં ભાયાત્માનંદ સ્વામી રહેતા હતા. એમનું મૂળ નામ આત્માનંદ સ્વામી, વચનમૂર્તિ સંત હતા. એ એમનો છેલ્લી અવસ્થા એ ત્યાં વાગડ ગામમાં ભાયાત્માનંદ સ્વામી વિતાવતા હતા. લગભગ 117 થી 125 સુધીની કંઈક વર્ષ ઉંમર હતી એમની. વર્ષો પહેલાં દ્વેષી લોકોએ એ સ્વામીને વિષ પાયેલું હતું, ઝેર પીવડાવી દીધું. મહારાજે રક્ષા કરી હતી પણ એની અસર થોડી રહી ગઈ હતી, એટલે સ્વામીને એ વાગડ ગામમાં એ વાડીમાં રહેતા ત્યારે ગુણાતાનંદ સ્વામીના હૈયામાં એમ થયું કે સ્વામી પણ હવે વધારે નહીં જીવી શકે, એટલે છેલ્લે છેલ્લે એમના દર્શન કરી લઈએ. અને રસ્તામાં જતા એ વાગડ ગામમાં સમાચાર મોકલાવ્યા કે સ્વામી સંઘ લઈને આવે છે. ભાયાત્માનંદ સ્વામી પણ ખૂબ રાજી થયા અને જ્યારે એમને ખબર પડી કે 125 માણસો ગુણાતાનંદ સ્વામીની સાથે આવે છે ત્યારે ભાયાત્માનંદ સ્વામી રમૂજમાં બોલ્યા કે આ ગુણાતીતાનંદ તો અસલ ભરવાડ જેવા છે. એ એમની પાછળ તો મુમુક્ષુના ટોળા ફેરાજ કરે છે. આવું આકર્ષણ તો એક ગોપાળાનંદ સ્વામીમાં જોયું હતું અને બીજું આ નિર્ગુણાનંદમાં દેખાય છે, આવું ભાયાત્માનંદ સ્વામી બોલ્યા. અને સંઘ જ્યારે ગામમાં આવ્યો, ગુણાતારંદ સ્વામી ભાયાત્માનંદ સ્વામીને બાથમાં લઈને મળ્યા અને બંને સંતો ખૂબ ભગવાનની, એ પ્રગટ ભગવાન હતા ત્યારે એ ભગવાનની વાતો કરતા હતા, મહિમાની વાતો કરતા હતા, ખૂબ સુખ લેતા હતા. અને એ સંઘમાં શિવલાલ શેઠ પણ ત્યાં હતા એટલે એમને પણ ખૂબ આનંદ આવ્યો, કારણ કે ભાયાત્માનંદ સ્વામીની સાથે પણ એ ગુરુભાવ રાખતા હતા. ગુણાતાનંદ સ્વામીના મનમાં એમ વાત એક વાત ખટકતી હતી કે સ્વામી બહુ પવિત્ર છે પણ એમની સેવા કરનાર સરખી કોઈ સેવા કરનાર સેવક નથી. એટલે ગુણાતાનંદ સ્વામી એના મનમાં એવો સંકલ્પ થયો કે સંઘમાંથી જો કોઈ રોકાય ને તો બહુ સારું. એટલે સભામાં વાત કરી પણ કોઈએ વાત ઉપર લક્ષ્ય રાખ્યું નહીં. એટલે ગુણાતાનંદ સ્વામીએ કીધું કે જો સેવા કરવા કોઈ રોકાય ને તો એની 100 જન્મની કસર હું ટાળું અને બ્રહ્મરૂપ બનીને અક્ષરધામનું એ સુખ ભોગવે, તેમ છતાંય કોઈ વાત લક્ષમાં લીધી નહીં. અને શિવલાલ શેઠના મનમાં એમ થયું કે આવા સંત જ્યારે વાત કરતા હોય ત્યારે બીજું કોઈનો માને તો કાંઈ નહીં, હું તૈયાર થવા અહીંયા રોકાવા અને હું ભાયાત્માનંદ સ્વામીની સેવા કરીશ. એટલે શિવલાલ શેઠ ઊભા થયા, કરજોડીને એમણે ગુણાતાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે અમને આજ્ઞા આપો, હું અહીંયા રોકાઈશ અને સ્વામીની સેવા કરીશ. અને શિવલાલ શેઠ જ્યાં તૈયાર થયા, સ્વામીની સેવા કરવા તૈયાર થયા, અને એમની તત્પરતા જોઈને ગુણાતાનંદ સ્વામી બહુ રાજી થયા, કારણ કે ગુણાતાનંદ સ્વામીને પણ માંદા સંતોની સેવા કરવાની એમણે પણ સેવા કરેલી હતી. એટલે ગુણાતાનંદ સ્વામી રાજી થઈ અને શિવલાલ શેઠને કહે છે કે શિવલાલ, માંદા સંતની સેવા કરવી એ નાની સૂની વાત નથી, શું એ તારાથી થશે? અને ત્યારે શિવલાલ શેઠ કીધું કે હા સ્વામી, અમારાથી થશે. ગુણાતાનંદ સ્વામી કહે કે ખૂબ સાહેબી વાળા તમે શેઠિયા છો, નોકર ચાકરનો પાર નથી તમને, એ તમે તો ચાંદીના થાળમાં જમનારા, કેમ તમારાથી આ સેવા સરખી થશે કે નહીં? ત્યારે શિવલાલ શેઠ કહે, ચિંતા સેજ પણ કરતા નહીં, હું ખૂબ ભાવથી સ્વામીની સેવા કરીશ. અરે એટલું જ નહીં, સાધુ માની નહીં પણ એમાં ભગવાન પ્રગટ છે એમ માનીને હું સ્વામીની ભાવથી સેવા કરીશ. અને સ્વામી બહુ રાજી થયા, માથે હાથ મૂક્યા અને કીધું કે તને ધન્ય છે. વિદાય લેતી વખતે ગુણાતાનંદ સ્વામીએ શેઠને એક વાત કરી કે શિવલાલ, સેવામાં કાંઈ કસર રાખતા નહીં અને સાથે સાથે સ્વામીનો સમાગમ પણ કરજો, આવી ભલામણ પણ કરી. ગુણાતાનંદ સ્વામી કહે છે કે ગોપાળાનંદ સ્વામીએ તારો હાથ મારા હાથમાં સોંપ્યો હતો અને હવે હું આ તારો હાથ છે એ ભાયાત્માનંદ સ્વામીના હાથમાં સોંપું છું, તારી આવરદા ઓછી થઈ છે એટલે હું તને આ સંતની પાસે રાખું છું. અને આવી વાત જ્યારે ગુણાતાનંદ સ્વામીએ કરી ત્યારે શિવલાલ ભાઈને અંતરમાં એમ થયું કે જ્યારે સ્વામીએ 2 વર્ષ ઠેલવાની વાત કરી હતી ત્યારે ખબર પડી એમને કે હવે આયુષ્ય પૂરું થવાનું હતું, એટલે સ્વામીએ આ 2 વર્ષની મુદત આપી હતી. એટલે શિવલાલ શેઠ પછી ખૂબ સ્વામીની સેવા કરતા હતા, દિવસ રાત નીચી ટેલ ખૂબ કરે, જેમ માં બાળકને સાફ કરે એવી રીતે શિવલાલ પણ આજે સ્વામીને ઘણીવાર પથારીમાં જ, સ્વામીની પથારી બધી સાફ કરે, ગોદડીઓ તળાવે લઈ જઈને ધોવે, બબ્બે મહિનામાં નીચી ટેલ કરી સ્વામી ખૂબ રાજી થયા એમની ઉપર. અને અંતે સ્વામીએ એમ કહ્યું કે હું તારી ઉપર બહુ રાજી થયો છું. અને શિવલાલ શેઠે પણ સેવાની સાથે સાથે સમાગમ કરી અને ખૂબ મહિમા સમજી અને વાતો સાંભળી હતી એટલે સ્વામી રાજી થયા. સ્વામીએ કીધું કે મારી આવરદા હવે પૂરી થઈ ગઈ છે, કાલ બપોરે હવે હું ધામમાં જતો રહીશ, માટે તારે જે કાંઈ જોતું હોય તે માગ મારી પાસે. ત્યારે શિવલાલ શેઠ કહે છે, સ્વામી એ તમે રાજી થાવ એ સિવાય અમારે બીજું કાંઈ જોતું નથી. આવી રીતે શિવલાલ કહે છે, પણ સ્વામી એમ કહે છે, માગ માગ, આજ અમારે તમને કાંઈક દેવું છે. ત્યારે શિવલાલ શેઠને યાદ આવ્યું કે જો હું માગું એ તમે આપશો, તો કે હા તમે જે માગો હું તમને આપીશ. ત્યારે શિવલાલ શેઠે એમ કીધું કે તમે ધામમાં જાઓ, પછી બે અઠવાડિયા પછી તમે અમને ધામમાં તેડી જવા જાજો. સ્વામી કહે છે, શિવલાલ આવું તે શું માગ છો, કંઈક બીજું માગ? ત્યારે સ્વામીને કહે શિવલાલ શેઠ કે જો તમારે દેવું હોય તો આ મને આપો. સ્વામી રાજી થયા અને વરદાન આપ્યું છે કે અમે ધામમાં જાશું, ત્યાર પછી બે અઠવાડિયા પછી તમને ભગવાનની સાથે અમે તેડવા આવશું. અને જેઠ સુધી છઠને દિવસે સ્વામી ધામમાં ગયા. અને પછી શિવલાલ શેઠ એ ત્યાંથી પછી સમય જતાં બોટાદ આવ્યા. થોડા દિવસમાં શિવલાલ શેઠને પણ ધામમાં જવાનો સમય થયો હતો એટલે શિવલાલ શેઠે ભગાદોશીને વાત કરી હતી કે બહેનો દીકરીઓને મળવા બોલાવવા હોય તો બોલાવી લેજો, પણ ભગાદોશીને પહેલાં મનાણું નહીં, કારણ કે હાવ સાજા હતા એટલે નાની ઉંમર એટલે કાંઈ મનાણું નહીં. પણ તેમ છતાં થોડા દિવસો પછી ઝીણો ઝીણો તાવ આવ્યો એટલે પછી એમને મનમાં થયું કે હવે કદાચ શિવલાલ જે વાત કરતો હતો એ સાચું પડશે, એટલે બધાને બોલાવી અને છેલ્લી વાર બધાને મળ્યા છે. શિવલાલ શેઠના ખાટલાની પાસે નિરંતર ભક્ત ચિંતામણીનો પાઠ થતો હતો. વ્યવહારિક વાતો બધી બંધ કરવાની વાત કરી એટલે અંતે જોત જોતામાં શિવલાલ શેઠની મુદત પૂરી થઈ હતી અને અષાઢ સુધી દસમીનો દિવસ શ્રીજી મહારાજ ભાયતમાનંદ સ્વામીને સાથે લઈ, ગોપાળાનંદ સ્વામીને સાથે લઈ અને ગુણાતાનંદ સ્વામીને સાથે લઈ શિવલાલ શેઠને તેડવા આવ્યા છે. અને શિવલાલ શેઠે આજે છેલ્લા બધાને જય સ્વામિનારાયણ કહી અને શરીર છોડ્યું છે. આવી રીતે વાલા ભક્તો ગુણાતાનંદ સ્વામી પાસે રહી અને શિવલાલ શેઠે પોતાનું આત્યંતિક કલ્યાણ બહુ સુગમતાથી અને ટૂંકમાં કરી લીધું. સંત સાથે રહી, સંત સાથે જીવ જોડી કેવી રીતે આપણું કામ થાય છે એ વાલા ભક્તો આ પ્રસંગમાંથી આપણને જણાય છે. હવે વાલા ભક્તો ગુણાતાનંદ સ્વામીના પ્રસંગોમાં વંથલીના થોડા પ્રસંગો વાલા ભક્તો આપણે સાંભળીએ. વંથલીના કલ્યાણભાઈ મહામુક્ત હતા. શ્રીજી મહારાજનો અઢળક રાજીપો એમના ઉપર હતો. સ્વામી પ્રત્યે અત્યંત હેત પણ હતું અને એના કારણે ઉત્તમ એકાંતિક નિરાવરણ સ્થિતિને એ કલ્યાણ ભગત પામેલા હતા. સ્વામીની જેમ તેઓ પણ લોકોને કથા વાર્તા કરી અને મહારાજની મૂર્તિમાં પણ તેઓ જોડતા હતા. સત્સંગ કરાવવાની રીત એમની કંઈક જુદી હતી. ગૃહસ્થ હતા એટલે કેવી રીતે આ કલ્યાણભાઈ જીવને સત્સંગ કરાવતા હતા. લોકોને કંઈક ઓછીનું જોતું હોય તો ઓછીનું આપે અને એમ કરતા એને કલ્યાણભાઈ ભગવાનની વાતો કરીને ધીમે ધીમે સત્સંગમાં જોડતા હતા. કોકને કંઈક ઉધાર જોતું હોય તો ઉધાર આપે અને કોઈને પોતાના ખેતરમાં ઘાસ વાઢવા માટે પણ દેતા હતા. અને આવી રીતે કલ્યાણભાઈ પણ સત્સંગ કરાવતા હતા. કલ્યાણભાઈ એમની સાથે લક્ષ્મીદાસ કરીને એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. એમની વાત પણ બહુ સારી જાણવા જેવી હતી. એમને ઘણી જમીન હતી અને એમના ખેતરોની વચ્ચે એક કલ્યાણભાઈનું એક ખેતર હતું અને પટેલને ખેતર મેળવવાની તીવ્ર ઈચ્છા. એટલે કલ્યાણભાઈને ખબર પડી એટલે સામે ચાલીને ઓછા ભાવમાં એ ખેતર એ પટેલને આપી દીધું, લક્ષ્મીદાસ પટેલને. અને કલ્યાણભાઈની ઉદારતા જોઈને પટેલ ખૂબ રાજી થયા અને ધીમે ધીમે કલ્યાણભાઈએ તેમને મંદિરે આવતા કર્યા અને ખૂબ સત્સંગ વૈધો, સ્વામીની મુલાકાત પણ અવારનવાર કરાવતા. અને એમ કરતાં કરતાં એ લક્ષ્મીદાસ પટેલને પણ ખૂબ ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો, સ્વામી પાસે વર્તમાન ધરાવી અને ભગવાનના શ્રેષ્ઠ આશ્રિત થયા હતા. આવી રીતે શિવલાલ શેઠના ભગા કલ્યાણભાઈના યોગમાં આવી અને અનેક હરિભક્તોને પણ સત્સંગ કરાવતા હતા. કહેવાય છે એક વખત કલ્યાણભાઈ પાસે ભાગવતના કથાકાર આવ્યા હતા એટલે કલ્યાણ બાપા પાસે આવી અને કલ્યાણભાઈને એમ કહે છે કે અમારે ભાગવતની કથા કરવી છે. ત્યારે કલ્યાણભાઈએ કહ્યું કે વાંધો નહીં, કથા કરાવીએ પણ એક પ્રશ્ન પૂછું. ત્યારે એ કથાકારને પ્રશ્ન પૂછ્યો કે બોલતું ભાગવત તમે જોયું છે? ત્યારે ભટજીને આશ્ચર્ય થયું કે બોલતું ભાગવત ન કહેવાય, મેં તો પોથીમાં જોયું છે, એ ક્યારે બોલતું ભાગવત મેં જોયું નથી. ત્યારે કલ્યાણભાઈ હસતા હસતા કહે, હોય હોય ચાલો હું તમને દેખાડું. અને ભટજીને સાથે લઈ અને કલ્યાણ બાપા જૂનાગઢ આવ્યા છે અને ગુણાતાનંદ સ્વામી જે સભા મંડપમાં બેઠા હતા એ ભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને થાંભલા પાસે ગાદી તકિયા ઉપર એ પ્રભાવશાળી સંત સેદ શ્યામ વર્ણના બેઠી દડીનો દેહ સ્વામીનો વિશાળ સભામાં બેઠા હતા બધા ભક્તજનો. અને સ્વામીના ભાલમાં તિલક ચાંદલો શોભે, કમળની પાખડી જેવા નેત્રો સ્વામીના હતા, એ લાંબી નમણી નાસિકા, આજાન બાહુ અને ખભા ઉપર ખેસ અડધું ખુલ્લું બદન દેખાતું હતું. અને આવી રીતે જ્યાં એ કલ્યાણભાઈ એ ભગતને લેતા આવ્યા ભટજીને, અને ત્યારે સ્વામી પાસે બેસી અને કથા વાર્તા સાંભળતા અને સાંભળતા સાંભળતા એના વેણે વેણે શાસ્ત્રોના રહસ્યો ખુલતા હતા. મુમુક્ષુના અંતરમાંથી શંકાના વાદળો વિખરાઈ જતા હતા. કથા વાર્તાનું શ્રવણ કરી શ્રોતાઓ બ્રહ્મ અને પરબ્રહ્મનો અનુભવ કરતા હતા અને સ્વામીના વચનોથી ભટજી ખૂબ ભાવથી પર થઈ અને એવી અલૌકિક અનુભૂતિ એમને થવા લાગી. એટલે કલ્યાણ બાપાએ ભટજીને કહ્યું, આ બોલતું ભાગવત તેમનું નામ ગુણાત્યાનંદ સ્વામી છે. તેમની વાત સાંભળતા ભટજી ભાવ વિભોર થઈ ગયા અને ભટજીએ પણ વાત સ્વીકારી કે કલ્યાણભાઈ તમારી વાત સાચી, એ ભાગવતની પોથી ઉપાડી ઉપાડીને મરી ગયો પણ યથાર્થ મર્મ આટલા ટૂંકા સમયમાં આજે હું પામ્યો છું. કલ્યાણભાઈએ કહ્યું, ભાગવતનું રહસ્ય ભાગવત સંતના સમાગમથી જ વાલા ભક્તો સમજાય છે. કથા વાર્તા પૂરી થઈ એટલે બંને સ્વામી પાસે ગયા અને સ્વામીએ ભાવથી આવકાર આપ્યો અને પછી કલ્યાણભાઈએ વાત કરી, પરિચય આપ્યો. એટલે એ ભટજીએ કીધું કે આ કલ્યાણભાઈએ તો અમને ન્યાલ કરી દીધો, નહીતર હું આ પોથી વાંચી વાંચીને મરી જાત, તેમ છતાંય મર્મ મને સમજાત નહીં. તમે મને ભગવાનનો આશ્રિત કરો. અને પછી સ્વામીએ ભટજીને વર્તમાન ધરાવ્યા, સત્સંગી થયા. આવી રીતે વાલા ભક્તો, હરિભગતના યોગમાં કોઈ જીવ આવે એ પણ સંતને પાસે લાવી અને સમાગમ કરાવી અને ભગવાનમાં જોડી દેતા હતા. કલ્યાણભાઈ વ્યવહારે ખૂબ સુખી હતા. મોટી ખેતી સાથી હાથી રાખે અને દરેકને સત્સંગ કરાવે. અવારનવાર કલ્યાણભાઈ ગુણાતાનંદ સ્વામી પાસે આવી અને જૂનાગઢમાં સ્વામી પાસે બેસી અને સમાગમ કરી અને ભગવાનની વાતો સાંભળતા હતા. કલ્યાણભાઈ આવે, ખેડૂતનો વેશ, જાડા કપડાં હોય, ખેતી કામ હોવાથી એમના શરીરમાંથી થોડી વાસ પણ આવતી, એટલે સ્વામી પાસે જે બીજા નાગર સદગ્રસ્તો બધા બેઠા હતા એ બધા સુગાળવા હતા, એટલે વેશ ખેડૂતનો જોઈને એમના કપડામાંથી ગંધ આવે એટલે રૂમાલ મુખ આડો કરી અને નાકના નસકોરા એ બંધ કરે. અને સ્વામી આ જોઈને કહે છે, ગુણાત્માનંદ સ્વામી કહે છે કે નાગર બ્રાહ્મણો તમે વાત એક સાંભળો, અંગ ભલે તમારા ઉજળા હોય પણ આ કલ્યાણભાઈનું અંગ કદાચ તમને ઉજળું ન દેખાય, ભલે એમાં મેલ દેખાય છે, વાસ આવે છે, પણ એમનું અંતર છે ને એ ઉજળું છે. તમે એની ગંધ છે એ લેશો, એ પવિત્ર ગંધ છે, અને એ ગંધથી તમારું અંતર જે છે એ શુદ્ધ થશે. કારણ કે જેના અંતર ઉજળા હોય ને એમાં ભગવાનનો વાસ હોય. આવી રીતે ગુણાત્માનંદ સ્વામી પણ કલ્યાણભાઈની વાત કરતા હતા. તેમના કપડામાંથી જે વાસ આવે છે એનાથી તમારું હૃદય ચોખ્ખું થશે. અને વાત સાંભળીને નાગરો પણ સ્તબ્ધ થઈ જતા, આ શું વાત છે, આ બધી અલૌકિક વાતો છે. બાકી આ સામાન્ય લૌકિક દ્રષ્ટિ રાખીએ તો વાલો ભક્તો આ વાત કાંઈ આપણા અંતરમાં ઉતરે એમ નથી. સ્વામી પાસે અવારનવાર અનેક ભક્તો પણ સત્સંગ કરવા આવતા હતા. એક વખત ગુજરાતના એક સત્સંગી હતા, એમના અંતરમાં એમના મનમાં ખૂબ અશાંતિ હતી, એટલે કોઈકે એમને કહ્યું હતું કે તમે જુનાગઢ જાઓ, ત્યાં ગુણાત્માનંદ સ્વામીના દર્શન કરો, એમનો સમાગમ કરો, તો તમારા અંતરમાં જે અશાંતિ છે એ ટળશે. એટલે એ ભક્ત જુનાગઢ આવ્યા, સ્વામીને વાત કરી, ત્યારે સ્વામીએ જુનાગઢમાં રોકાવાનું કીધું. સ્વામીએ કીધું કે અઠવાડિયું મહિનો રોકાવ, અને એ ભક્ત સ્વામીના વચને રોકાણા, અઠવાડિયું ગયું, કથાવાર્તા અખંડ સાંભળતા, સમાગમ કરતા, પણ તેમ છતાંય અંતરમાં જે વિક્ષેપ હતો એ મટ્યો નહીં. એટલે મનમાં એમને સંકલ્પ થયો કે મારું કામ અહીંયા થશે નહીં એવું મને લાગે છે. પરંતુ સ્વામીની આજ્ઞા તો એક મહિનાની હતી રોકાવાની, એટલે સ્વામીની આજ્ઞા વગર હવે પાછું જવાય પણ નહીં, તો કરવું શું? એટલે એમને મનમાં સંકલ્પ કર્યો કે સોરઠની પંચતિથિ કરવાનો વિચાર એમને કર્યો. એટલે એકે કે સ્વામીની આજ્ઞા એવી રીતે લઈને હું અહીંયાથી નીકળું. એટલે સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી. સ્વામીએ ખૂબ સમજાવ્યા કે પછી કરજો, અત્યારે અહીંયા રોકાવ, પણ તેમ છતાં એ માયના નહીં. એટલે સ્વામીએ પછી છેવટે રજા આપી અને જુનાગઢથી એ વંથલી પધાર્યા અને કલ્યાણ બાપા ત્યાં હતા અને એમને મળ્યા. એટલે એમણે પણ અંતર્યામીપણે એ જાણી ગયા અને એમને પાસે બોલાવીને સમજાવ્યા કે સ્વામી જેવા સત્પુરુષનો સમાગમ મૂકીને પંચતિથિ કરશો તો પણ અંતરમાં શાંતિ થશે નહીં, એ પણ અંતર્યામીપણે જાણી ગયા. એટલે એમના વચનમાં વિશ્વાસ રાખી પાછા જુનાગઢ આવ્યા અને આવ્યા ત્યાં ગુણાત્માનંદ સ્વામી તરત બોલ્યા કે આટલી જલ્દી તમારી પંચતિથિ પૂરી થઈ ગઈ? ત્યારે ભક્ત કહે કે કલ્યાણભાઈના સમાગમથી સમજણ આવી એટલે તીર્થયાત્રા બધી પૂરી થઈ ગઈ, અમે તમારા ચરણમાં બધી તીર્થયાત્રા હવે માની લીધી છે. અને ત્યારે ગુણાત્માનંદ સ્વામીએ ભક્તને ઉદ્દેશીને વાત કરે છે. સ્વામી એમ કહે છે કે લાખ મણ લોઢાની લોઢી ધગી હોય તેને ઠારવા ગંગાના નીરમાં 10-15 દિવસ રાખવી પડે, એ એક બે ઘડા પાણીથી એ ઠરે નહીં. તેમ પંચવિષય કરીને હયું ધગી ગયું હોય તે એક બે દિવસ સ્વામી પાસે રહી અને ટાઢો થઈ જાવ એવું થાય નહીં. જેને હૈયામાં અતિશય તીવ્ર વાસના હોય એ ક્યાંય એક વાર, બે વાર કે અઠવાડિયું 10 દિવસ સંતોનો સમાગમ કરીને વાસના ટળી જાય એવી વાત નથી. નિરંતર સંતનો સમાગમ કરે, જ્યાં સુધી હૈયામાંથી વાસના ન ટળે ત્યાં સુધી એક જ તીવ્ર ઈચ્છા રાખે કેમે કરીને સાધુનો સમાગમ કરી આપણે આ વાસના ટાળવી છે, એવી રીતે જો તત્પર રહી અને સ્વામીનો સમાગમ કરે તો વાસના હૈયામાંથી ટળે. એ ભગત પણ સમજી ગયા કે સ્વામી હવે કહેવા માગે છે કે અહીંયા કાયમને માટે રોકાય તો જ્યાં સુધી વાસના ન ટળે ત્યાં સુધી ભક્ત તૈયાર થઈ ગયા કે હવે અહીંયા જ રોકાવું છે. ખૂબ અહોભાવથી કુણાતાનંદ સ્વામીનો સમાગમ કરતા એક દિવસ કુણાતાનંદ સ્વામી ખૂબ રાજી થઈ ગયા હશે એમના ઉપર, એટલે શણગાર આરતી થવાની હતી એટલે સંતો ભક્તો બધા મંદિરના પગથિયા ઉપર જતા હતા અને પેલા ભગતના મનમાં એ સંકલ્પ બધા ચાલુ ને ચાલુ. એટલે ગુણાતાનંદ સ્વામી ત્યાં દાદરા ઉપર ચડતા હતા અને બાજુમાં એ ભક્ત હતા એટલે હાથ પકડીને તરત કીધું કે ખબરદાર જો સંકલ્પ કર્યો છે. અને આટલી વાત જ્યાં ગુણાતાનંદ સ્વામીએ કરી ત્યાં તો એમનું મન વાદળા વિનાના આકાશ જેવું નિર્મળ થઈ ગયું. શબ્દ માત્રથી મનની અશાંતિ દૂર થઈ ગઈ. ભાગવતજીમાં પણ લખ્યું છે કે યોગી વર્ષો સુધી સાધના કરે તો એ વાસના ટળે નહીં, અને ગુણાતાનંદ સ્વામીએ કાંડું પકડીને વાસનાના વંટોળને શાંત કરી દીધું. આટલી જ વાર લાગ્યો. જ્યારે સંતની કૃપાદૃષ્ટિએ થઈ જાય ત્યારે હૈયામાં જે કાંઈ પણ વાસના હોય, સ્વભાવો હોય, આપણા આત્યંતિક કલ્યાણ કરવાને માટે આપણને જે કાંઈ પણ નડતું હોય એ વાલા ભક્તો થોડીક વારમાં, ટૂંક સમયમાં ટળી જાય છે. પણ રાજીપો આપણને લેતા આવડવો પડે. સંતની પાસે રહી સંતની મરજીમાં ભળીએ તો કામ થાય છે. આવી રીતે કલ્યાણ બાપાના યોગથી એ ભક્ત પાછા આવ્યા અને સ્વામી પાસે રહી અને સ્વામીનો સમાગમ કરી સ્વામીનો અંતરનો રાજીપો મેળવી અને વિષય વાસના બધું ટાળી દીધું, નિર્વાસનિક થઈ ગયા. કલ્યાણ બાપાના યોગથી લક્ષ્મીદાસ બાપા એક બીજા હતા, એમનો પણ ઇતિહાસ થોડો જાણવા જેવો છે. એમના પિતા આંબા બાપા હતા અને એ ગામના મુખી હતા. ભગવાન જ્યારે વંથલી પધાર્યા હતા ત્યારે મહારાજે પૂછ્યું હતું કે આ ગામના મુખી કોણ છે. ત્યારે ગ્રામજનોએ કીધું કે આંબા બાપા આ ગામના મુખી છે. ત્યારે મહારાજને મળવાની ઈચ્છા થઈ. ત્યારે ગામજનોએ કીધું કે એમની તબિયત થોડી નાદુરસ્ત છે માટે અહીંયા આવી શકશે નહીં. અને એ સમયે શ્રીજી મહારાજ વરણી વેશે હતા અને ત્યારે ત્યાં બેઠા બેઠા એમણે કીધું કે અહીં સંકલ્પ કર્યો કે એમનું કલ્યાણ થાય અને વંશમાં અનેક મહાન ભક્તો એમને થશે. એવી રીતે શ્રીજી મહારાજે વરણી વેશે વંથલીના લક્ષ્મીદાસ બાપાના બાપા કહેતા આંબા બાપાને આશીર્વાદ આપ્યા. તેમને ત્યાં લક્ષ્મીદાસનો જન્મ થયો. એ પણ ખૂબ સારા હરિભગત થયા. આર્થિક સ્થિતિ પણ ખૂબ સારી હતી. એકવાર રઘુવીરજી મહારાજે જૂનાગઢ પધાર્યા હતા એટલે કલ્યાણભાઈ, લક્ષ્મીદાસભાઈ, કરમણભાઈ, વંથલી આવા પ્રાર્થના કરી અને મહારાજશ્રીએ પછી ગુણાતાનંદ સ્વામીની મરજી પૂછવાનું કહ્યું અને ગુણાતાનંદ સ્વામીએ કીધું કે આપણે વંથલી જવું જોઈએ કારણ કે ત્યાં તો અનેક મુક્તો રહે છે. અને ત્યારે દયામૂર્તિ મહારાજશ્રી પણ એ સંઘ સાથે લઈ અને વંથલી પધાર્યા અને ત્યાં રોકાઈ અને કલ્યાણભાઈ તથા લક્ષ્મીદાસ જે હતા, મહારાજશ્રી એમ કહે કે જાજો સમય અહીંયા રોકાવું નથી કારણ કે વધારે જો રોકાઈએ તો ખૂબ ખર્ચ થાય. વ્યવહારે એ થોડા ગરીબ હતા. ત્યારે એમણે કીધું કે ક્યાં સુધી અમને ગરીબ રાખશો, મોટા પુરુષો સીધા પાણી સ્વીકારે તો જ ગરીબાઈ ટળે. એવી શ્રદ્ધા ભાવના જોઈ મહારાજશ્રી ખૂબ રાજી થયા અને મહારાજશ્રી પણ ત્યાં રોકાણા. લક્ષ્મીદાસ પટેલ ધન્ય બન્યા છે. એમના દીકરા લાલ સાથે લઈ અને એ મહારાજશ્રીને પગે લગાવવા માટે એ મહારાજશ્રી પાસે લાવ્યા. મહારાજશ્રીએ લાલને માથે હાથ મૂકીને કહ્યું કે આ બહુ બુદ્ધિશાળી થશે, પરગણામાં અને સત્સંગમાં બંને જગ્યાએ સુપ્રસિદ્ધ થશે. અને એમ કહી પછી બધા ભાડેર પધાર્યા છે. અને એકવાર ગુણાતાનંદ સ્વામી વંથલી મંદિર કરાવતા હતા ત્યાં લક્ષ્મીદાસભાઈનો પાયો ખોદતા હતા અને એ ખોદતા કોદાળી છટકી અને પગમાં વાગી એટલે રુધિર લોહી નીકળવા લાગ્યું. ગુણાતાનંદ સ્વામી તરત પોતાની ચાદરમાંથી એ લીરો ફાડી અને પગે પાટો બાંધે છે. સ્વામી એમ કહે છે કે લક્ષ્મીદાસભાઈને કે લક્ષ્મીદાસ તમે જાઓ હવે આરામ કરો. ત્યારે એ કહે છે કે અમે કણબીને સ્વામી આવી ભાંગતોડ તો થયા જ કરે માટે તમે ચિંતા ના કરો અને પાયો ખોદવા દો. આટલી જ વાત એ લક્ષ્મીદાસભાઈએ કરી અને આ વાત સાંભળતા એમની તીવ્ર શ્રદ્ધા જોઈ ગુણાતાનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા. ગુણાતાનંદ સ્વામી રાજી થયા અને આશીર્વાદ આપ્યા કે જેવું તમારું નામ છે જાઓ એ તમારું નામ સાર્થક થશે, લક્ષ્મીનો વાસ તમારે ત્યાં થશે. અને ઉત્તરોત્તર કહેવાય છે કે બહુ સમૃદ્ધિ વધી. સ્વામીના આશીર્વાદથી લક્ષ્મીજી ખૂબ કૃપા વરસાવતા હતા. એક ખેતર ખેડતા અચાનક જ એ લક્ષ્મીદાસભાઈ પાસે જે જમીન હતી એ ખેતર ખેડતા એક ખેતરમાંથી અઢળક સોનું નીકળ્યું દટાયેલું, એટલે ખેતરનું નામ સોનકટકી રાખ્યું. અને બીજું ખેતર જે હતું એમાંથી રૂપા ભરેલું ચરું નીકળ્યું એટલે બીજા ખેતરનું નામ લક્ષ્મીદાસભાઈએ રૂપારેલ રાખ્યું. અને કહેવાય છે આજે પણ આજ આ બંને જે જગ્યા છે આજ નામે પ્રસિદ્ધ છે. અને ધીમે ધીમે વાલા ભક્તોએ લક્ષ્મીદાસભાઈને એટલી બધી સમૃદ્ધિ વધી કે સ્વામીના આશીર્વાદથી એમને 2200 વીઘા જમીન પ્રાપ્ત થઈ. સંત રાજી થઈ ગયા એટલે કામ થઈ ગયું. સાથે 300 જેટલા ગાયો બળદો ભેંસો વગેરે પશુ હતા અને સંતની કૃપાથી જૂનાગઢ રેવન્યુ વિભાગના વડા થયા. ગઈકાલે આપણે જાણ્યું માવજી ભગતની કેટલી ગુણાતાનંદ સ્વામીએ રાજી થઈ ગયા એટલે કરાચી મોકલી એટલે એમનું પણ કામ કર્યું. અને અહીંયા લક્ષ્મીદાસની શ્રદ્ધા જોઈને સ્વામી એમનેમ રાજી થઈ ગયા, એમને પણ આશીર્વાદ આપ્યા એટલે એમનું પણ કામ થયું. અને કહેવાય છે કે નવાબના માનીતા થયા એટલે રાજકોટ કર્નલ JW વોટસન સાહેબે ગવર્મેન્ટ ગેજેટમાં કાઠિયાવાડ સર્વસંગ્રહ નામના પ્રકરણમાં પૃષ્ઠ નંબર 575માં લક્ષ્મીદાસભાઈની સમૃદ્ધિની પ્રશંસા કરી. એટલી બધી સમૃદ્ધિ સદગુરુ ગુણાતાનંદ સ્વામીના આશીર્વાદથી એ લક્ષ્મીદાસભાઈને પ્રાપ્ત થઈ. સંત રાજી થઈ જાય કેટલું કામ થઈ જાય છે. આ લોકમાં પણ સુખી રહી છે અને અંતે પરલોક પણ એનું સુધરી જાય છે. અને કહેવાય છે આ બુક એ રાજકોટમાં સર વોટસન મ્યુઝિયમમાં હાલમાં પણ ત્યાં સુરક્ષિત રાખવામાં આવી છે. આવી રીતે ગુણાતાનંદ સ્વામીના યોગમાં જે જે આવતા હતા, આ લોકમાં જે દુઃખી હોય એને આ લોકમાં પણ સુખી કરતા હતા અને જેના હૈયામાં અંતરમાં વિષય વાસના પીડાતી હતી એ પણ ગુણાતાનંદ સ્વામી ભગવાનની વાતો કરી અને એ ટાળી દેતા હતા. સ્વામી ખૂબ ભગવાનની વાતો કરતા. એક વખત રઘુવીરજી મહારાજના મનમાં એમ થયું કે મારે હવે સ્વામીની વાતો સાંભળવાની ઈચ્છા છે એટલે ભગવત પ્રસાદજી મહારાજને ગાદી સોંપી અને પોતે નિવૃત્ત થયા. અને સંમત 1918ની સાલમાં રઘુવીરજી મહારાજ જૂનાગઢમાં જન્માષ્ટમીનો સમયો કરવા પધાર્યા હતા અને એ સમયમાં ગુણાતાનંદ સ્વામીએ ખૂબ ભગવાનની વાતો કરી, ભગવાનની સર્વોપરીપણાની વાતો કરી. અને એ ટાઈમે ભોળાનાથ શાસ્ત્રીને એ સ્વામીની વાત થોડી રુચિ નહીં. એમની બુદ્ધિ લોક અને શાસ્ત્રમાં અટવાયેલી હતી. એમણે સ્વામીને કહ્યું કે પાત્ર જોઈને વાત કરો તો સારું. આવી રીતે ગુણાતાનંદ સ્વામીને કીધું ત્યારે સ્વામીએ કહ્યું કે અમારે તો હજારો જીવોને પુરુષોત્તમ ભગવાન નારાયણની સાચી ઓળખાણ કરાવી છે, માટે જે સમજે એ પાત્ર અને જે ન સમજે એ કુપાત્ર. એ બધું અમે જોવા જો રહેશું તો પછી વાતો ક્યારે કરશું. અમારી વાતો જે સાંભળે અને જે સમજે એ પાત્ર, અને જે ન સમજે એ કુપાત્ર. આવી રીતે સ્વામીએ વાત કરી એટલે રઘુવીરજી મહારાજ કહે, સ્વામીની વાત સાચી હો, એ વરસાદ વરસે ત્યારે વાડમાંય વરસે અને ખેતરમાંય વરસે, એ કાંઈ જોવે નહીં, એ કાંઈ, એ તો બધે વરસે. એવી રીતે ગુણાત્યાનંદ સ્વામીની વાતો પણ, ભગવાનની સર્વોપરીપણાની વાતો અખંડ ચાલતી હતી. એકવાર રઘુવીરજી મહારાજ કહે, સ્વામી આપની વાતો તો કરોડો જન્મની કસર ટાળી નાખે એવી છે. ગુણાત્યાનંદ સ્વામીની વાતો કરોડ જન્મની કસર ટાળી નાખે એવી છે. આપ વાતો કરો તો લાગે છે તમારામાં રહીને સાક્ષાત શ્રીજી મહારાજ વાતો કરે છે. આવું રઘુવીરજી મહારાજે સ્વામીને કીધું. સ્વામી કહેતા કે તમે જે વાત સમજો છો એવું તો કોઈક જ સમજે છે. આવી રીતે ગુણાત્યાનંદ સ્વામી પાસે ખુદ રઘુવીરજી મહારાજ ઘણીવાર આવી અને સમાગમ કરતા હતા અને સ્વામીની વાતો સાંભળતા હતા. સ્વામીની વાતો સાંભળે સ્વામી તથા રઘુવીરજી મહારાજ જૂનાગઢથી એક વખત ગણોદ ગામ અભયસિંહને ત્યાં પધાર્યા હતા અને ત્યાંથી વરજાંગ જાળિયા થઈ સ્વામી ભાયાવદર આવ્યા અને ભાયાવદરમાં અમરેશ્વરભાઈને ત્યાં ઉતારો કર્યો હતો. રઘુવીરજી મહારાજ શ્રી અને ગુણાત્યાનંદ સ્વામી ભાયાવદરમાં પધાર્યા. ભક્તોને ખૂબ આનંદ થયો. થાળ કરી રસોઈ બનાવવા માટે એક કોરા વાસણનું કામ પડે, ભાલા ભક્તો, પણ ક્યાંય કોરા વાસણ મળે નહીં. હરિભક્તો રસોઈ કરવા માટે માટીના કોરા વાસણો ગોતવા જાય, કુંભારવાડે જાય, પણ કુંભારોને સત્સંગ પ્રત્યે રાગ દ્વેષ હતો એટલે કોઈ વાસણ આપે નહીં. એક ભાવિક કુંભાર હતો, એમણે એમના ઘરેથી સંતોના ઉતારા માટે પણ વાસણ અપાવ્યા, એમને જે જોઈએ બધા વાસણ અપાવ્યા અને કીધું કે મારા બધા વાસણો તમે લઈ જાઓ. હરિભક્તોએ સ્વામીને કુંભારની ભાવનાની વાત કરી. મહારાજ શ્રી અને સંતો પાર્ષદો ખૂબ રાજી થયા બધા અને પ્રસાદ લીધો. સ્વામીએ કુંભારને બોલાવી અને રાજીપા રૂપે પ્રસાદી આપી અને રઘુવીરજી મહારાજે પણ વાસણને બદલે થોડીક કોરી આપી. રઘુવીરજી મહારાજ પણ ખૂબ રાજી થયા. કોરી આપી કુંભારને, તમે લ્યો વાસણના દામ, સેવા મળી તવ સંતની પૂરી થઈ હૈયાની હામ. કુંભારે વાત કરી કે આ વાસણો કોરી માટે વેચાતા નથી, આપ્યા જીવના કલ્યાણને માટે અમે આપ્યા છે. સ્વામીએ કહ્યું, આ રઘુવીરજી મહારાજ ભગવાનના દીકરા છે, એમનો હાથ પાછો ન ઠલાય, પ્રસાદ રૂપે 5 કોરી રાખો. અને આગ્રહ કરી એટલે એ 5 કોરી રાખી અને છેવટે એ કુંભારે પણ સ્વામીને વિનંતી કરી કે અમે જે કાંઈ પણ કર્યું છે એનાથી તમે અમારી ઉપર રાજી રહેજો ને અમારું અંતે શ્રેય થાય એવું કાંઈક અમારી ઉપર કૃપા કરજો. ત્યારે ગુણાત્યાનંદ સ્વામી બહુ રાજી થયા અને ગુણાત્યાનંદ સ્વામીએ કીધું કે તમને ગમે ત્યારે મુશ્કેલ પડે ત્યારે અમને યાદ કરજો, અમે તમારું દુઃખ દર્દ બધું ટાળીશું. એટલે સ્વામીએ વાત કરી હતી અને કુંભારને સ્વામીનું યાદ આખું બરાબર નામ ન રહ્યું. ગુણાત્યાનંદ સ્વામી એવું આખું નામ ન યાદ રહ્યું એટલે એ કુંભાર તો ગુણાનંદ ગુણાનંદ કરે. અને સમય જતા કુંભારના પેટમાં ખૂબ પીડા થઈ, એમનું પેટ ફૂલીને દડા જેવું થયું, પીડા બહુ થવા લાગી. એટલે એમને પછી ગુણાત્યાનંદ સ્વામીએ જે વાત કરી હતી કે તમે અમને સંભાળજો, અમે તમારો દુઃખ દર્દ ટાળશું, એટલે એ પછી ગુણાનંદ ગુણાનંદ બોલવા લાગ્યા અને સ્વામીને અંતરમાં યાદ કરવા લાગ્યા. સ્વામીની વાત યાદ આવી એટલે સ્વામીને સંભાળવા લાગ્યા અને સ્વામીએ એ કુંભારને દિવ્ય રૂપે દર્શન દીધા અને કુંભારે કીધું કે ગુરુ ગુણાનંદ, તમે અમને અમે તમને સંભાળ્યા એટલે તરત તમે અમારી સંભાળ લેવા માટે હાજર થઈ ગયા. સ્વામીને વાત કરી કે મારું પેટનું દર્દ બહુ થાય છે પેટમાં, પગ પાતળા થઈ ગયા છે, પેટ ગોળા જેવું થઈ ગયું છે, ખાવાની રુચિ પણ નથી થતી, માટે તમે કંઈક કૃપા કરો તો આ દરદ ટળે. ત્યારે સ્વામીએ કુંભારને કીધું કે તમને શું ભાવે છે? ત્યારે કુંભારે કહ્યું કે દહીં અને ધાન, આ બે વસ્તુ અમને ભાવે. ત્યારે સ્વામીએ કીધું કે તમે ધરાઈને દહીં અને ધાન જમો અને પેટનો બગાડ બધો નીકળી જશે. અને એટલું કહી ગુણાતાનંદ સ્વામીએ એ કુંભારના પેટ ઉપર હાથ ફેરવી અને સ્વામી અદૃશ્ય થઈ ગયા. અને કુંભારે પછી એ સ્વામીની આજ્ઞા થઈ એ પ્રમાણે ધાન અને દહીં ખાધું અને બધો જ બગાડ નીકળી ગયો અને તરત જ રાજી થઈ ગયા. અને કુંભારને પણ સ્વામિનારાયણ ભગવાનને માટે, ભગવાનના સંતો ભક્તોને માટે જે વાસણો આપ્યા હતા એને બદલે શ્રીજી મહારાજે અંતે અક્ષરધામ આપ્યું. આવી રીતે વાલા ભક્તો, સદગુરુ ગુણાતાનંદ સ્વામીના યોગમાં જે જે આવે છે એને ગુણાતાનંદ સ્વામી ભગવાન ભેગા કરી દે છે. અભયદાન છે એ સૌથી મોટું દાન છે. વાલા ભક્તો, ગુણાતાનંદ સ્વામીના યોગમાં આવતા બધાને જ ગુણાતાનંદ સ્વામી અક્ષરધામની પ્રાપ્તિ બહુ ટૂંક સમયમાં કરાવી લેતા હતા. આવી રીતે અનેક પ્રસંગો છે. આગળના બીજા પ્રસંગો છે એ આવતીકાલે સાંભળશું, ને આવતીકાલે બધા જ ગુણાતાનંદ સ્વામીના પ્રસંગો આપણે લગભગ પૂરા થઈ જશે.